પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસારના કળશ 71-72 નો સાર.
જેને સુબુદ્ધિ પ્રગટ થઈ છે, જેને સમ્યક પર્યાય પ્રગટ થઈ છે, સુબુદ્ધિ જેને પ્રગટ નથી થઈ એવા જીવો એ બધા હું તો એક સરખા દેખે છે, બધાને દ્રવ્ય દ્રષ્ટિથી એક સરખા દેખે છે. કઈ ભેદે દ્રવ્ય દ્રષ્ટિ જે ઉપરી જાતનો કળશ પડી લીધો એને મળતું જ લીધું. સુબુદ્ધિઓને કુબુદ્ધિઓને હું ક્યાં નહીં ભેદ ભેદ જાણું. જે સુબુદ્ધિ છે જેની સમ્યક મતિ પરિણમી લે છે, જે સમ્યક માર્ગે છે એવા જીવો જે શુદ્ધાત્માની અનુભૂતિ થઈ છે. કુબુદ્ધિ જેને નથી થઈ જેની દ્રષ્ટિ પણ ઊંડી એને સુબુદ્ધિ અને કુબુદ્ધિ પછી પ્રથમથી શુદ્ધતા જ છે. દેહનામાં હું તો શુદ્ધતા જ દેખું છું, એના ઊંડાણમાં જઈને જોઉં છું તો દેહમાં શુદ્ધતા દેખાય છે. હવે એનામાં હું ભેદ કઈ રીતે જોઉં? એને ઊંડું ઊંડું જ્યાં જોઉં છું તો દેહમાં શુદ્ધતા નિર્મળતા દેખાય છે. એના મૂળ તત્વોમાં જઈને જોઉં છું ત્યાં તો દેહમાં નિર્મળતા જ દેખાય છે. એમાં હું એને ક્યાં નહીંથી ભેદ કહું કે છે, કઈ રીતે ભેદ કહું? મલિન થયેલું અરીસો છે, બે અરીસા ઉપર એક મોસ ચોપડી દીધી, તો બે અરીસાના ઊંડાણમાં જોઉં છું તો બે અરીસા મને તો સરખા દેખાય છે, હું ભેદ કઈ રીતે પડું? એમાં જુદું જ ઉપર ચોપડે પાવડી તો મેળું થઈ ગયેલું દેખાય, તોય મને તો નિર્મળ જ દેખાય છે. પાણી તો પાણી જ દેખાય છે, પાણી તો મને મલિન દેખાતું નથી, પાણી તો નિર્મળ જ દેખાય છે. અથવા ગરમ થયેલું પાણી ને ઠંડુ પાણી એ બે મને કઈ ભેદ નથી દેખાતો. હું એના ઊંડાણમાં જાઉં તો બે પાણી મને ઠંડા જ લાગે છે, કારણ કે તો બે સ્વભાવે તો શીતળ જ છે. માટે હું કઈ ક્યાં નહીં થઈ એને ભેદ જાણું, આ પાણી સારું ને આ પાણી નહીં સારું એ કઈ રીતે કહેવું? દે મને તો બે પાણી સરખા જ લાગે છે, એક જ કુવાના બે પાણી છે, એ એક પાણી ગરમ થઈ ગયેલું દેખાય ને ઠંડુ દેખાય છે, તો મને તો બે સરખા જ લાગે છે. બે પાણી ને હું તો એક નજરથી જ જોઉં છું કે બે પાણીનો સ્વભાવ એક સરખો જ છે, એમાં હું ભેદ કઈ રીતે જાણું? ઓલા પ્રગટમાં શીતળતા છે, આની પ્રગટ શીતળતા નથી, પણ શીતળ થઈ શકે એવો એનો સ્વભાવ છે, માટે હું તો બે સરખા જ જોઉં છું. સ્ફાર્તિક લાલ પીળું દેખાય તો હું તો જ્યાં જોઉં તો એનામાં બધી પરિણતી લાલ ને પીળી ને કાળી જોઉં તો મને તો સ્ફાર્તિક તો મને તો નિર્મળ જ દેખાય છે. હું સ્ફાર્તિક ને રાતું પીળું દેખતો જ નથી, હું કેવી રીતે જોઉં? એક ઘોડું સ્ફાર્તિક મૂક્યું છે અને એક એમાં પ્રતિબિંબો પડે છે, અંદર લાલ ને પીળા ને બધા કાળા ને એવા પ્રતિબિંબો પડે છે. એક સ્ફાટિક કાળું દેખાય લાલે ઓલું સફેદ જ દેખાય, તો મને તો બે સ્ફાટિક જ લાગે છે. મને તો કઈ સ્ફાટિક ગ્રહણ કરવાનું કઈ તો હું બે સ્ફાટિક ને ગ્રહણ કરું, એકને ગ્રહણ કરું, કારણ કે મને બે સ્ફાટિક જ લાગે છે. ઓલીની પરિણતિ અરીસામાં ચોપડો ને અરીસા, એક પ્રતિબિંબ વાળો અરીસો અને એક પ્રતિબિંબ વગરનો અરીસો, એ બે અરીસા મને તો એક સરખા જ લાગે છે. જે અરીસો છે એને આમાં અમુક એક બાજુ રાખે કઈ પ્રતિબિંબ પડે એવું કોઈ જગ્યા નથી, એકમાં બધા લાલ પીળા પ્રતિબિંબો પડે, તો મને તો બે અરીસા સરખા લાગે છે. એમાં ભેદ કઈ નહીંથી જાણું, ભેદ દેખાતો નથી. હું તો એ અરીસાની દ્રષ્ટિથી જ જોઉં છું, હું ઉપર જોવાની દ્રષ્ટિ ગૌણ કરીને અંદર જોઉં છું તો મને તો બે સરખા જ લાગે છે. એ દ્રવ્ય દ્રષ્ટિથી જોઉં છું ત્યાં મને સુબુદ્ધિ અને કુબુદ્ધિ પછી શું ક્યાં નહીં થી જાણવાનું, ભેદ કઈ રીતે જાણવું કઈ? તો અંદર જ્યાં જોઉં છું તે મને સરખા લાગે છે. કઈ આ આચાર્યનો આશ્ચર્ય ક્યાં નહીં થી એક દ્રષ્ટિથી જોવાય છે, કઈ દ્રષ્ટિને ગૌણ કરીને કહે છે કે હું ક્યાં નથી જોયું, મને બે એક સરખું જ લાગે છે. હું તો દ્રઢ દ્રષ્ટિથી જોઉં છું તો મને એક સરખું જ લાગે છે, એ પર્યાય મારી આગળ ગૌણ થઈ જાય છે. ક્યાં નહીં થયો ભેદ, જાણે ભેદ મને દેખાતો જ નથી. આચાર્ય દ્રઢ દ્રષ્ટિની મુખ્યતા કરીને કહે, હું તો જોઉં ત્યાં મને બધા શુદ્ધાત્મ જ દેખાય છે. હવે ક્યાં હું, મને નથી ભેદ દેખાતો, કારણ હું તો અસલી દ્રષ્ટિએ જોનારો છું, મને ભેદ દેખાતો ક્યાં નથી. તો ખ્યાલ છે કે ઉપચારી નહીં થી એમાં ઓલું પ્રગટમાં લાલ ને કાળું દેખાય છે, ઓલું પ્રગટમાં સફેદ દેખાય છે, એમ ઈ રીતે ભેદ દેખાય છે. તો એ દ્રષ્ટિને આચાર્ય ગૌણ કરી નાખ્યું છે. હું ક્યાં નહીં થી ભેદ જાણું, દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય કરીને આચાર્ય એમ કે ક્યાં નહીં થી ભેદ જાણું, મને ભેદ જ નથી દેખતા. શું હું કરું, એ તો ગૌણ થઈ ગઈ દ્રષ્ટિ, ઓલી દ્રષ્ટિને મુખ્ય કરીને હું તો જોઉં છું. હું તો જે મારા આત્માને જોઉં છે એમ કે બધાને જોઉં છું, મને કઈ ભેદ નથી દેખાતો, અમે તો બધા આત્મા દેખે. હું જેમ આમ દ્રવ્ય દ્રષ્ટિએ જોઉં છું બધાને, બીજાનું શરીર દેખતો નથી, બીજાનો કે વિભાવ દેખતો નથી, બીજાના આત્માને દેખું છું, એ બધું બધું મનાથી ગૌણ ક્યાં નથી ભેદ જાણું. ઓલા ઘણા પૂછે ક્યાં નથી ભેદ જાણું, એટલે આચાર્યને ખબર નથી ક્યાં નથી ભેદ જાણું કહ્યું. હવે આચાર્ય દેવી તો એને ધૂનમાં બધું કે તો કે આચાર્ય દેવી ક્યાં નથી ભેદ જાણું, ક્યાં નથી એટલે ભેદ જ નથી. હું તો એમ જ કહું છું, દ્રઢ દ્રષ્ટિ કઈ ભેદ નથી એટલે ભેદ જ નથી એમ કહું છું. આચાર્ય કહે છે એવી દ્રષ્ટિને પ્રગટ કરો એમ આચાર્ય કહે છે, દ્રઢ દ્રષ્ટિને પર્યાયને ગૌણ કરો એમ આચાર્ય કહે છે. બીજાને દ્રવ્ય દ્રષ્ટિને પ્રગટ કરો ને દ્રવ પર્યાયને ગૌણ કરો એમ કહેવા માંગે છે. આ અનાદિની પર્યાય પર્યાય ઉપર કરીને અશુદ્ધ થઈ ગયો અશુદ્ધ થઈ ગયો અશુદ્ધ થઈ ગયો એવું એવી ભ્રાંતિ માંડી છે, ભ્રાંતિ ગૌણ કરો ને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરો આચાર્ય એમ કહેવા માંગે છે. ક્યાં નથી ભેદ જાણું કે મને કઈ નથી દેખાતું, સિદ્ધ જ દેખાય છે, સિદ્ધ સ્વરૂપ આત્માનું છે, સર્વજીવ છે સિદ્ધ સમજતા છે, સર્વજીવ છે સિદ્ધ, સર્વજીવ સિદ્ધ સરિતા છે. મુખ્ય દ્રષ્ટિની અપેક્ષા ક્યાં નહીંથી ભેદ જાણ, એટલે વ્યવહાર નથી ભેદ જાણવા માટે ક્યાં નથી એટલું ભેદ જ નથી, ભેદ નથી એમ કેવા માંગે છે. હવે એક નહીં નો રહી એમ કેવા માંગે, હવે એમ નથી કેવા માંગતા આચાર્ય. મને તો દ્રવ્ય જ દેખાય છે, હવે શું જોવું કે મેં દ્રવ્ય પર્યાય ને ગૌણ કરી દઉં છું. ઓલો આવે છે, હું તો જ્યાં જોઉં ત્યાં નિરખું મારું નાક, મને મારું નાથ જ દેખાય, મને કઈ દુનિયા જગત દેખાતી જ નથી, ક્યાં નહીં જગત ને જોવું એમ એની જેમ કે છે. કે આગળ પાછળ શું શું મકાન ને શું છે એ કઈ નથી દેખાતું, આ માનસમાં બધે ભગવાન જ દેખાય, જ્યાં જોવું ને ભગવાન દેખાય. હવે ભગવાન જ જોઉં છું, બીજું કઈ મને નથી દેખાતું, તમને બીજાને દેખાતું ભલે દેખાય, હવે હું ક્યાં નહીં બીજાને જોઉં એમ એના જેવું મારી દ્રષ્ટિ ક્યાંય ઠરતી જ નથી આચાર્ય. એમ મને મારા ચૈતન્ય દ્રવ્ય ઉપર નજર ગઈ, બહાર જાઉં ત્યાં મને બધા શુદ્ધાત્મા દેખાય, હવે હું શુદ્ધાત્માને જ જોઉં છું, બીજું જોવાનું મારે શું કામ છે. એ બધું મારે ગૌણ થયું, જ્યાં જોઉં ત્યાં નિરખું મારો દેવ, જ્યાં જોઉં ત્યાં ભગવાન મને બધે દેખાય, પછી આ બધું આગળ પાછળ જ્યાં હું ભટ પડ્યું મારું ધ્યાન નથી. એમ આચાર્ય હું એમાં એવો એકાગ્ર થઈ ગયો છું, એ દ્રષ્ટિ ઉપર એવી મારી થંભી ગઈ છે કે મને ક્યાંય બીજું મારું બહુ ગૌણ, હવે ક્યાં ભગવાનને જોઉં છું, હવે હવે કઈ રીતે બીજાને જોવું, મારે જોવાની બી કઈ દ્રષ્ટિ જ નથી, હું ભગવાનને જોયા કરું છું એમ કહેવા માંગે છે. એ એવી ભગવાનની ભક્તિની ધૂનમાં જેમ બોલે એમ શુદ્ધાત્માની શુદ્ધાત્માની એવી મહિમા આવી ગઈ છે, એ મહિમાની મુખ્ય કરીને આચાર્ય કહે છે. પૂછે ના એટલે નથી ભેદ. અરે પણ એ કઈ બીજી જાતની મોહ આવલી જળ દ્રષ્ટિ ની મુખ્યતા કરીને વાત કરી છે. તમે બધા અનાદિથી આ પર્યાયમાં એકત્વ બુદ્ધિ ને કરીને પહેલા છો. પરગ્રહમાં આચાર્યદેવ એક મુખ્ય વસ્તુને બતાવી રહ્યા છે કે આ જો દ્રવ્ય દ્રષ્ટિથી આમ આવી રીતે આ દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય તને આત્મા જ દેખાય એને તું પ્રગટ કર. એ આચાર્યદેવ ને બીજા માટે હેતુ નથી, પોતાની ધૂનમાં બોલે છે. હું તો જ્યાં જોઉં ત્યાં નિરખું મારો દેવ, એવા નાથ મારા હૈડામાં ને મારે બીજાનું જોવાનું શું કામ આવે છે. બાળ ગોપાળ નો એટલો એને જ્ઞાન છે પણ હવે જ્ઞાન લક્ષણ અસાધારણ એની વાત કરે છે. તો કે આ બાળ ગોપાળ બધાને આત્મા અનુભવાઈ રહ્યો છે, અનુભૂતિ ઓડી પ્રગટ અનુભવી નથી કેતા. એનું જ્ઞાન આત્મા એ રૂપે થઈ રહ્યો છે. આત્મા જ્ઞાન રૂપે અનાદિનો છે એને તું જોવો. એ અનુભૂતિ ઓડી અનુભૂતિ નથી કેતા. આ અનુભૂતિ જ્ઞાન પોતે જો તો એ અનુભવાય એવી જાતનું છે ને. એ જ્ઞાનની પોતે જ્ઞાન રૂપે થઈ પરિણમ રહ્યો છે. ઓલું પરિણમ નહીં પણ શું અનુભવે રહ્યો નથી એ પ્રગટ અનુભૂતિ તો ક્યાં છે. પણ તારું લક્ષણ અસાધારણ છે એમ કહેવા માંગે છે. ભેદ નથી એમ આચાર્ય કે પર્યાય મેં નથી એમ કઈ બી જવું તમારે શું કરવું છે. તમે શું પૂછવા માંગો છો. પ્રગટ કરાવવા માંગે છે, ઓલું ગૌણ કરવા માંગે છે. સ્ફાટિક ને જોયું તો બે એક સરખું જ દેખાય ને એ દ્રષ્ટિએ જોયું. સ્ફાટિક સ્ફાટિક જ દેખાય ક્યાં. ઓલું લાલ ને પીળા ને કાળું ને દેખાય તો કોક ને કઈ કયું સ્ફાટિક સારું છે. ઓલ તો સમજે કે આ તો હવે આ બહારના રંગો નું પરિણામ. બે સ્ફાટિક ને તો હરખું જ કલ્પે. આ બે અરીસામ કયો અરીસ સારો તો એ અરીસો કઈ રીતે. તો કે બે અરીસા જ છે એમ કે ઓલા પાણીમાં વળી આમ મેલું દેખાય છે. ઔષધિ નાખી ત્યારે નિર્મળ થાય ને. હા તો આમાં તો માત્ર અંદર પ્રતિબિંબ નું પરિણામ થાય છે. અરીસામાં દેખવાનું ફિલ્મ નું હતું. ફિલ્મ માંથી આ વિડીયો. હા તો ગુરુદેવ નો અવાજ લાગે બરાબર. એ જેવા જોર થી બોલતા હોય એ બધું એમાં આવે અંદર. તો જેવી જાતના એમના અભિપ્રાયો હોય એ બધું અંદર થી પકડાય દે. કોને બોલવાનું છે.
દ્રષ્ટિને હંમેશા હોય છે. સમ્યક દ્રષ્ટિને હંમેશા એવી માન્યતા હોય છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ નિશ્ચિત છે. પરમાગમના અતુલ અર્થને સારા સારના વિચાર વાળી સુંદર બુદ્ધિથી જે સમ્યક દ્રષ્ટિ સ્વયં જાણે છે તેને વંદન કરીએ છીએ.
વિકલ્પના મિથ્યા દ્રષ્ટિ ને હોય
છે.
મિથ્યા દ્રષ્ટિ ને એવી કલ્પના શુદ્ધ અશુદ્ધ ની હોય છે કે જાણે હું અશુદ્ધ થઈ ગયો સંસારમાં. જેને અશુદ્ધ થઈ ગયો કહેવું આ શુદ્ધ સિદ્ધ ભગવાન શુદ્ધ છે, હું તો અશુદ્ધ થઈ ગયો એવી જાતની કલ્પના. અથવા જીવ કાં સમજે નહીં તો કાં શુદ્ધ છે કાં તો અશુદ્ધ જ થઈ ગયો એવી એક એક પક્ષ ગ્રહણ કરી દે છે કે આત્મા તો શુદ્ધ જ છે. કેટલી એવી એક દ્રષ્ટિને પકડી દે છે. કાં તો આત્મા શુદ્ધ જ થઈ ગયો એવું પકડી દે છે. કાં તો આત્મા સંસારીમાં તો ક્યાંથી આપણે શુદ્ધ હોઈએ જ નહીં એવી જાતની કલ્પના અનેક જાતની મિથ્યા દ્રષ્ટિઓને હોય છે. કારણ કે એ વસ્તુને જાણતો નથી એટલે જેને અશુદ્ધમાં હું પોતે જ અશુદ્ધ થઈ ગયો, હું જેને નાશ થઈ ગયો એવું માને. હું શાશ્વત આત્મા કઈ અપેક્ષા નિત્ય ને કઈ અપેક્ષા અનિત્ય છે એ કઈ સમજતો નથી. એટલે અનેક જાતની કલ્પનાઓ મિથ્યા દ્રષ્ટિ કર્યા કરે છે, જેની દ્રષ્ટિ ઊંધી છે. એક દ્રષ્ટિની એવી છે, કારણ તત્વ જે અનાદિ અનંત જે કારણરૂપ તત્વ છે, તે જે વસ્તુ છે કારણ તત્વ એ શુદ્ધ છે, અને કાર્ય જે પુરુષાર્થનું કાર્ય આવે છે, કાર્ય એ કારણ ને કાર્ય બે શુદ્ધ જ છે એવી એની માન્યતા હંમેશા હોય છે. કારણ તત્વ જે અનાદિ અનંત શાશ્વત આત્મા છે, એમાં અશુદ્ધતા દ્રવ્યમાં થઈ નથી, પર્યાયમાં અશુદ્ધતા છે, દ્રવ્યમાં અશુદ્ધતા નથી. કારણ તત્વ શુદ્ધ છે ને જે કાર્ય પ્રગટ થાય એ કાર્ય તત્વ છે, જે પુરુષાર્થ કરીને જે કાર્ય આવ્યું તે કાર્ય પણ શુદ્ધ ને કારણ પણ શુદ્ધ. એ બધી કારણ ને કાર્ય બે તત્વ શુદ્ધ જ છે એવી સમ્યક દ્રષ્ટિની માન્યતા, એવો અભિપ્રાય ને એવી એની પ્રતીત હોય છે. એની પ્રતીતમાં જરાય ફેર નથી. મિથ્યા દ્રષ્ટિની પ્રતીતમાં ઉગમ ના થોણો ફેર છે. સમ્યક દ્રષ્ટિની પ્રતીત જેમ છે એમ છે, દ્રવ ને દ્રવ્ય તરીકે જાણે છે, પર્યાય ને પર્યાય. સંસારમાં જીવને પર્યાયની અપેક્ષા એ શુદ્ધતા છે, અને દ્રવ્ય દ્રષ્ટિ તો શુદ્ધ છે. દ્રવ્ય દ્રષ્ટિથી દરેક આત્મા સિદ્ધ ભગવાન જેવા છે. દરેક સંસારીઓ પણ સિદ્ધ સમાન સદા પદ મેળવો, સિદ્ધ જેવો એનું પદ છે. અને પર્યાયમાં એમાં અશુદ્ધતા છે એમ બરાબર એને જ્ઞાન હોય છે. આખી દ્રવ દ્રષ્ટિ સિદ્ધ ભગવાન જેવા છે. સિદ્ધ સમાન સદા પદ મેળવો, જે સિદ્ધ ભગવાન છે એવું જ મારું પદ છે. અને કાર્ય સિદ્ધ ભગવાન પણ શુદ્ધ છે ને હું પણ શુદ્ધ છું, બે શુદ્ધ જ છે એવી સમ્યક દ્રષ્ટિની માન્યતા, એવી એની પ્રતીત, એવું એનું પરિણામ, એવું એને જ્ઞાન ને એવી એની દીનતા, બધું એની યથાર્થ રીતે એની પ્રતીત હોય છે, એવી એનું પરિણામ હોય છે. અતુલ અર્થને જેને ઉપમા ના આપી શકાય, જેને કઈ તુલના ન કરી શકાય, એવો પરમાગમ શાસ્ત્રોમાં જે રહસ્યો ભર્યા છે, એ રહસ્યોને કોણ ઉકેલે છે? જેની અંતરની કોઈ નિર્મળતા પ્રગટ થઈ છે, અંતરની યથાર્થ દ્રષ્ટિ પ્રગટ થઈ છે, એને એ ઉકેલે છે. બીજા કોઈ એને પરમાગમના અતુલ અર્થોને, એના ઊંડા રહસ્યોને કોઈ ઉકેલી શકતું નથી. જેની દ્રષ્ટિ સુંદર બુદ્ધિ વાળી, જેની નિર્મળ બુદ્ધિ છે, તે ઉકેલી શકે પરમાગમના અતુલ અર્થને. પછી સારાસર એની સાર શું છે ને અસાર શું છે એવું બધા બરાબર ગ્રહણ કરી લે છે, કે તત્વ દ્રવ દ્રષ્ટિ શુદ્ધ છે અને તે ગ્રહણ કરવા યોગ્ય છે. આ વિભાવ છે બધો અસાર છે. સારા સારની બુદ્ધિને, જેની બુદ્ધિ એવી છે, તે પરમાગમના અતુલ અર્થને ગ્રહણ કરે છે. સારા સારની બુદ્ધિવાળા પછી જેની બુદ્ધિ સુંદર છે, જેની બુદ્ધિ સુંદર છે, એની બુદ્ધિ બધા, એની કુશાગ્ર બુદ્ધિ એવી કુશળ બુદ્ધિ છે, તત્વને ઊંડાણમાં, તત્વની ઊંડાણમાં પહોંચી જાય છે, તત્વને બરાબર ગ્રહણ કરી લે છે, પરમાગમના ઊંડાણમાં પહોંચી જાય છે, પરમાગમના ઊંડા અર્થોમાં, અને પોતાના સ્વરૂપને ઊંડું સ્વરૂપ વિચારવામાં, એને ગ્રહણ કરવામાં એની બુદ્ધિ એવી કુશળ છે કે બુદ્ધિ પ્રતિ એવી સુંદર બુદ્ધિ, એને ગ્રહણ કરીને એમાં સારસો ને અસારસો બધું એ ગ્રહણ કરી લે છે, એવી એની બુદ્ધિ છે. સમ્યક દ્રષ્ટિની નિર્મળ સમ્યક બુદ્ધિ પરિણમે છે. એવી બુદ્ધિ વડે તે સમ્યક દ્રષ્ટિ પરમાગમનો રહસ્ય ગ્રહણ કરેલી છે. દ્રષ્ટિને અમે વંદન કરીએ છીએ, એવી સમ્યક દ્રષ્ટિ વંદન કરવાએ મુનિ વંદન કરીએ છીએ એમ કહે છે. વંદનનો વ્યવહાર હોતો નથી, પણ આવી પરિણતિ જેને પ્રગટ થઈ એ વંદન કરવા યોગ્ય છે એમ કહેવા માગે છે. બુદ્ધિ આવી જેને, આવી પરિણતિ જેને હોય, આવી યથા દ્રષ્ટિ જ્ઞાન ને લીનતા હોય ને, એમ મુનિ કઈ વંદન કરીએ છીએ. મુનિ વંદન કરતા નથી, પણ એવી જાતનું એ આદરવા યોગ્ય છે કહેવા માંગે છે. અનંત અનંત કાળ ગયો તો જે પ્રગટ થતું નથી. અનંત કાળમાં જે સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી, દુર્લભ છે, શાસ્ત્રમાં આવે છે. એ પરિણતિને પલટાવવી એને અઘરી થઈ પડે છે. અને સાચું ગ્રહણ કરવું, બે જ્ઞાન કરવું, એને પુરુષાર્થ કરવું એને દુર્લભ થઈ પડે છે. માટે અને એ પરિણતિ સમ્યક છે, સ્વરૂપને મૂળમાં પહોંચીને એને જે સ્વાનુભૂતિને પ્રગટ કરે છે, માટે એનો અમે આદર કરીએ છીએ, વંદન કરીએ છીએ. એમ કે છે એ કઈ દુર્લભ એટલે કઈ ન થાય એવું નથી. અને
આત્મા 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 આત્